એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. હું છું આપનો પરિચિત યજમાન અને મારી સાથે છે અમારા નિષ્ણાત સાથી.
સૌને નમસ્કાર. આજની આપણી ચર્ચા માટે હું પણ ખૂબ ઉત્સુક છું.
આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડા ઉતરવાના છીએ જે એમ કહીએ કે આપણી વિચારવાની રીત વિશેની જે મૂળ માન્યતાઓ છે ને એને જ પડકારે છે. પુસ્તક છે થિંકિંગ એટલે કે વિચારવું, શોન ગેલેગર અને ઝેકરિયા ડોર્મનનું.
બિલકુલ. અને આ પુસ્તક છે ને એ બહુ સરળ પણ એકદમ ગહન પ્રશ્ન પૂછે છે. વિચારવું એટલે ખરેખર શું? અને શું આ ક્રિયા ફક્ત આપણા મગજની અંદર જ, પેલી ખોપરીમાં જ થાય છે કે પછી કંઈક બીજું છે?
હા, અને આજના સમયમાં આ સવાલ બહુ મહત્વનો છે. ચારે બાજુથી માહિતીનો મારો ચાલી રહ્યો છે.
બરાબર. એટલે આપણી પોતાની વિચાર પ્રક્રિયાને સમજવી એ ખૂબ જરૂરી બની ગયું છે.
લેખકોની દલીલ છે કે વિચારવું એ કંઈ માથામાં ચાલતી ગુપ્ત વાત નથી, એના કરતાં તો એ એક જીવંત પ્રક્રિયા છે, શારીરિક અને પર્યાવરણ સાથે જોડાયેલી.
તો ચાલો આ રસપ્રદ વિચારને જરા વધુ ખોલીએ. શરૂઆત લેખકોના પરિચયથી કરીએ.
ચોક્કસ. શોન ગેલેઘર એ મુખ્ય લેખક છે.
હા, શોન ગેલેઘર એ અત્યારના સમયના ખૂબ પ્રભાવશાળી દાર્શનિકોમાંના એક ગણાય. એમની મુખ્ય પકડ છે ફિનોમિનોલોજી, એટલે કે આપણા અનુભવોનું સ્વરૂપ અને બંધારણનો અભ્યાસ, અને બીજું મનનું દર્શનશાસ્ત્ર.
અને તેઓ એમ્બોડીડ કોગ્નિશન એટલે કે શરીરબદ્ધ જ્ઞાનના મુખ્ય પ્રણેતા પણ ગણાય છે, ખરું ને?
આ શબ્દ થોડો ભારે લાગે.
હા, શરીરબદ્ધ જ્ઞાન. સરળ ભાષામાં કહીએ તો એ સિદ્ધાંત એમ કહે છે કે આપણું મન, આપણી વિચારવાની ક્ષમતા એ ફક્ત મગજમાં નથી હોતી, પણ આપણા આખા શરીરમાં, અને એ શરીર દુનિયા સાથે જે રીતે વર્તે છે ને એના પર આધાર રાખે છે.
ઓકે, એટલે શરીર ખાલી મગજને લઈ જનારું વાહન નથી. ના, બિલકુલ નહીં. ગેલેગરનું કામ એ જ સમજાવે છે. આપણું શરીર, આપણી હલનચલન, ઇન્દ્રિયો, આ બધું મળીને આપણા વિચારો અને અનુભવોને આકાર આપે છે. એમનું એક પુસ્તક છે, હાઉ ધ બોડી શેપ્સ ધ માઇન્ડ, શરીર મનને કેવી રીતે ઘડે છે. એ આ ક્ષેત્રમાં બહુ અગત્યનું ગણાય છે.
અને બીજા સહલેખક છે ઝેકરિયા ડોર્મન.
હા, ઝેકરિયા ડોર્મન એ પણ આ જ ક્ષેત્રના નિષ્ણાત છે, અને ખાસ કરીને શરીરબદ્ધતા અને સામાજિક જ્ઞાન, એટલે કે આપણે બીજાને કઈ રીતે સમજીએ છીએ એના પર એમનું કામ છે.
એટલે ગેલેગર માત્ર આ વિશે ભણાવતા નથી, પણ આ આખી વિચારધારાના મુખ્ય ઘડવૈયાઓમાંના એક છે એમ કહી શકાય.
બરાબર. અને એમની ખાસિયત એ છે કે તેઓ ઊંડા દાર્શનિક વિચારોને આધુનિક વિજ્ઞાન, જેમ કે જ્ઞાનાત્મક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના તારણો સાથે બહુ સરસ રીતે જોડે છે.
એમનો દાયકાઓનો અનુભવ આ પુસ્તકને એકદમ વજનદાર બનાવે છે, નહીં?
ચોક્કસ. એમનું કામ ફિલોસોફીના ઇતિહાસ અને આજના વિજ્ઞાન વચ્ચે જાણે એક પુલ બાંધે છે, એટલે આ પુસ્તક ખાલી થિયરી નથી, પ્રેક્ટિકલ રીતે પણ બહુ મૂલ્યવાન છે.
સરસ. તો હવે આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. એનો સાર શું છે?
પુસ્તકનો જે કેન્દ્રીય તર્ક છે ને એ ખરેખર ક્રાંતિકારી છે એમ કહી શકાય. તે કહે છે કે વિચારવું એ મગજની અંદર ચાલતી કોઈ બંધિયાર પ્રોસેસ નથી, કોમ્પ્યુટર જેવી.
તો પછી શું છે?
એના બદલે એ એક પ્રવૃત્તિ છે જેને ચાર ઈથી સમજી શકાય. એમ્બોડીડ એટલે શરીરબદ્ધ, એમ્બેડેડ એટલે પરિવેશબદ્ધ, એનેક્ટેડ એટલે ક્રિયાબદ્ધ, અને એક્સટેન્ડેડ એટલે વિસ્તૃત.
ચાર ઈ મોડેલ, આ ચારી થોડા સમજાવશો? શરીરબદ્ધ, પરિવેશબદ્ધ, ક્રિયાબદ્ધ, વિસ્તૃત, આ બધું શું છે?
હા, ચલો ટૂંકમાં સમજીએ. પહેલું, શરીરબદ્ધ એટલે આપણા વિચારો આપણા શરીર પર આધાર રાખે છે. આપણું શરીર કેવું છે, એની ક્ષમતાઓ શું છે, એની હાલત કેવી છે, એ બધું જ વિચારને અસર કરે.
ઓકે, શરીર વિચારનો ભાગ છે.
બરાબર. બીજું, પરિવેશબદ્ધ. આપણે કંઈ શૂન્યાવકાશમાં નથી વિચારતા. આપણું વિચારવું હંમેશા આપણી આસપાસના વાતાવરણ સાથે જોડાયેલું હોય છે, ભૌતિક, સામાજિક, સાંસ્કૃતિક, બધું જ. વિસ્તૃત. હા, વિસ્તૃત. આપણું મન ફક્ત ખોપરીની અંદર નથી, આપણે વિચારવા માટે બહારની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. નોટબુક, કેલ્ક્યુલેટર, ફોન, અરે આપણી આંગળીઓ પણ. આ બધું આપણે વિચાર પ્રક્રિયાનો જ ભાગ બની જાય છે.
બાપરે,
આ તો આપણે જે માનતા આવ્યા છીએ એનાથી સાવ ઊંધું. આપણે તો એમ જ સમજતા કે મન અલગ શરીર અલગ, બધું મગજમાં જ ચાલે.
હા, બસ આ જ. આ પુસ્તક સદીઓ જૂનો જે વિચાર છે ને, કાર્ટેશિયન દ્વૈતવાદ, કે મન અને શરીર જુદા છે, એને સીધો પડકારે છે. પેલો જારમાં મગજ, બ્રેન ને વેટવાળો વિચાર, એ કહે છે કે એ ખાલી કલ્પના છે, વાસ્તવિક નથી.
એટલે વિચાર એ માથામાંની વસ્તુ નથી, પણ દુનિયામાં થતી ક્રિયા છે.
એકદમ. આ પુસ્તક આપણને એ જ દૃષ્ટિકોણથી વિચારવા પ્રેરે છે. એમાં મન શરીરના વિભાજનનો ઇતિહાસ, સમયની ભૂમિકા, વિચારના અલગ અલગ પ્રકારો, સામાજિક સમજણ, એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા, અને છેલ્લે આપણે વધુ સારું કેવી રીતે વિચારી શકીએ, આ બધા વિષયોને 4E ચશ્માથી જોવામાં આવ્યા છે.
એટલે આ ખાલી માહિતી નથી, પણ આપણી વિચારવાની રીત બદલવાનું એક આમંત્રણ છે, વધુ સાકલ્યવાદી રીતે વિચારવાનું.
બરાબર, વધુ માનવીય અને વૈજ્ઞાનિક રીતે.
ચલો હવે જરા પુસ્તકના પ્રકરણોમાં ઊંડા ઉતરીએ, એટલે આ 4E ખ્યાલ વધુ સ્પષ્ટ થાય. પહેલું પ્રકરણ, એનું શીર્ષક જ સવાલ પૂછે છે, વિચારક ક્યાં છે?
ક્યાં છે વિચારક?
અહીં લેખકો પેલી રોડિનની મૂર્તિ છે ને, ધ થિંકર, એનું ઉદાહરણ આપે છે. આપણે સામાન્ય રીતે વિચારીએ કે વિચારવું એટલે આમ એકલા બેસીને માથું પકડીને કંઈક ઊંડું વિચારવું.
હા, જાણે અંદર જ બધું ચાલતું હોય.
પણ લેખકો કહે છે કે આ છબી છે ને, એ અધૂરી છે, ભ્રામક પણ છે. વિચાર મુખ્યત્વે તો આપણા શરીરમાં અને પર્યાવરણ સાથેની આપણી ક્રિયાપ્રતિક્રિયામાં દેખાય છે, ફક્ત માથાની અંદર નહીં.
ઓકે.
એટલે આ પ્રકરણ પેલી જૂની આંતરિકતાવાદી અને દ્વૈતવાદી વિચારધારાની ટીકા કરે છે અને 4E મોડેલ માટે પાયો નાખે છે. પેલો જારમાં મગજ જેવો વિચાર વાસ્તવિક નથી એમ કહે છે.
બરાબર કહ્યું. હવે બીજું પ્રકરણ લઈએ, સમયમાં વિચારવું. આ બહુ રસપ્રદ છે. વિચારવું એ કોઈ એક ક્ષણની સ્થિર ઘટના નથી, પણ સમય સાથે વહેતી એક ગતિશીલ પ્રક્રિયા છે.
સમય સાથે વહેતી કઈ રીતે?
જુઓ, આપણો ભૂતકાળનો અનુભવ, અત્યારની પરિસ્થિતિ, ભવિષ્યની અપેક્ષાઓ, આ બધું સતત આપણી વિચાર પ્રક્રિયામાં ભળેલું રહે છે. લેખકો હુસેલ જેવા દાર્શનિકોના વિચારોનો ઉપયોગ કરે છે.
જેમ કે?
જેમ કે યાદ કરવું એ કંઈ ભૂતકાળની રેકોર્ડિંગ ફરી જોવી નથી, પણ ભૂતકાળના અનુભવને અત્યારે સક્રિય રીતે ફરીથી જીવંત કરવો છે. અને કલ્પના એ ભવિષ્યનું ચિત્ર જોવું નથી, પણ સંભવિત ક્રિયાઓ અને પરિણામોનું જેણે શરીરના સ્તરે અનુકરણ કરવું છે.
ઓ, એટલે વિચાર ફક્ત શરીરમાં નહીં, સમયમાં પણ ફેલાયેલો છે.
હા, બરાબર. એ વિચારની ગતિશીલતા બતાવે છે.
સરસ. હવે ત્રીજું પ્રકરણ, વિચારના પ્રકારો. અહીં કહે છે કે વિચારવું એ કંઈ એક જ વસ્તુ નથી, એના ઘણા રૂપો છે અને બધા જ ક્યાંક ને ક્યાંક શરીરના કૌશલ્યો સાથે જોડાયેલા છે.
કયા પ્રકારો?
મુખ્યત્વે બે. એક તો વ્યવહારુ વિચાર, જેમ કે સાયકલ ચલાવવી, રસોઈ બનાવવી, જેને જાણવું કેવી રીતે, નો હાઉ કહીએ. અને બીજો સૈદ્ધાંતિક વિચાર, જેમ કે ગણિતનો દાખલો ગણવો, ફિલોસોફીની ચર્ચા કરવી, એ જાણવું કે, નો ધેટ.
હા, એ તો જાણીએ છીએ, પણ એમાં નવું શું છે?
નવું એ છે કે લેખકો ભારપૂર્વક કહે છે કે પેલો સૈદ્ધાંતિક અમૂર્ત વિચાર છે ને, એ પણ આખરે તો શરીરના અનુભવો પર જ આધાર રાખે છે, રૂપકો પર. જેમ કે આપણે કહીએ સમય પસાર થઈ રહ્યો છે, તો સમય જાણે કોઈ ભૌતિક વસ્તુ હોય એમ પસાર થતો કલ્પીએ છીએ.
ઓકે.
અને આપણે લખવા, ચિત્ર દોરવા, ગણતરી કરવા જેવા બાહ્ય સાધનોનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે અમૂર્ત વિચાર પણ આપણા શારીરિક અસ્તિત્વનું જ એક વિસ્તરણ છે.
રસપ્રદ. હવે ચોથું પ્રકરણ, સાથે વિચારવું. આ 4E મોડેલને સામાજિક ક્ષેત્રમાં લઈ જાય છે. અહીં દલીલ એ છે કે વિચારવું એ ઘણીવાર એકલા કરવાની ક્રિયા નથી, પણ સામાજિક છે.
સાથે વિચારવું એટલે?
એટલે કે આપણે બીજાના મનમાં શું ચાલે છે એ સમજવા માટે કોઈ જટિલ થિયરી નથી બનાવતા. લેખકો પેલી થિયરી અને સિમ્યુલેશન થિયરીની ટીકા કરે છે.
તો પછી આપણે કઈ રીતે સમજીએ છીએ?
આપણે ઘણીવાર સીધા જ સમજીએ છીએ. એમની શારીરિક અભિવ્યક્તિઓ દ્વારા, ચહેરાના હાવભાવ, શરીરની મુદ્રા, અવાજનો ટોન અને એમની ક્રિયાઓ દ્વારા, એક સહિયારા સંદર્ભમાં, જેમ કે કોઈ ગુસ્સામાં હોય તો એ એના ચહેરા પર દેખાય છે, આપણે અનુમાન નથી લગાવતા.
હા, એ વાત સાચી.
એટલે આ પ્રકરણ આંતરવિષયકતા અને સહિયારા ધ્યાનના મહત્વ પર ભાર મૂકે છે. ફોરી મોડલ મુજબ આપણો પરિવેશ ખાલી ભૌતિક નથી પણ સામાજિક પણ છે, જેમાં બીજા લોકો પણ ભાગ ભજવે છે.
આ ખરેખર ધ્યાન આપવા જેવું છે. હવે પાંચમું પ્રકરણ, આજનો સડકતો સવાલ, શું મશીનો વિચારી શકે છે? એઆઈ વિશે ફોરી દ્રષ્ટિકોણ શું કહે છે?
અહીં પણ લેખકોનો અભિગમ થોડો જુદો છે. જો વિચારવું એ શરીરબદ્ધ, પરિવેશબદ્ધ અને ક્રિયાબદ્ધ પ્રવૃત્તિ હોય તો પછી સાચી માનવજીવી વિચારસરણી માટે મશીનમાં ખાલી ગણતરી કરવાની શક્તિ પૂરતી નથી.
તો બીજું શું જોઈએ?
એને વાસ્તવિક દુનિયા સાથે સંપર્ક કરવા માટે શરીર જેવું કંઈક જોઈએ, પર્યાવરણ સાથે સતત ક્રિયાપ્રતિક્રિયા જોઈએ અને અનુભવથી શીખવાનો ઇતિહાસ જોઈએ, ડેવલપમેન્ટલ હિસ્ટ્રી.
એટલે પેલો ટ્યુરિંગ ટેસ્ટ પૂરતો નથી?
ના, લેખકો કહે છે કે ટ્યુરિંગ ટેસ્ટ ખાલી ભાષાકીય ચાલાકી ચકાસે છે, સાચી સમજણ કે ચેતના નહીં. એટલે અહીં એમ્બોડીડ એઆઈ અને રોબોટિક્સનું મહત્વ વધે છે, જ્યાં મશીનો ભૌતિક જગતમાં ક્રિયા કરીને શીખે.
આ માનવ જ્ઞાનની જટિલતાને વધારે સ્પષ્ટ કરે છે.
બરાબર. અને છેલ્લે છઠ્ઠું પ્રકરણ, વધુ સારું કેવી રીતે વિચારવું. આ બધા સિદ્ધાંતોને વ્યવહારમાં લાવે છે. જો વિચારવું એક કૌશલ્ય છે તો એને સુધારી પણ શકાય.
કઈ રીતે? ખાલી તર્ક અને યાદશક્તિ વધારીને?
ના, એનાથી આગળ લેખકો શારીરિક આદતો, પર્યાવરણ પ્રત્યેની સજાગતા અને સાધનોના ઉપયોગ પર ધ્યાન આપવાનું કહે છે, જેમ કે માઇન્ડફુલનેસ, ધ્યાન અને મેટાકોગ્નિશન, એટલે કે પોતાની વિચાર પ્રક્રિયા વિશે વિચારવું. આનાથી શરીર મનનું જોડાણ સમજાય.
અને પર્યાવરણ?
હા, આપણું કામનું કે ભણવાનું વાતાવરણ એવું બનાવવું જે વિચારને પ્રોત્સાહન આપે. વ્હાઇટ બોર્ડ, નોટબુક, શાંત ખૂણો. શારીરિક પ્રવૃત્તિ પણ મદદ કરે, જેમ કે ચાલતા ચાલતા વિચારવું. ઘણા સર્જનાત્મક લોકો આવું કરે છે.
ટીકાત્મક વિચારને પણ શારીરિક અભ્યાસ તરીકે જોવાની વાત છે.
હા, એટલે ફોરી સિદ્ધાંત ખાલી થિયરી નથી રહેતો પણ વ્યક્તિગત વિકાસનું એક સાધન બની જાય છે.
એટલે આ પુસ્તક વિચાર શું છે એ તો સમજાવે છે પણ વધુ સારું કઈ રીતે વિચારવું એનો રસ્તો પણ બતાવે છે.
ચાલો હવે આખા પુસ્તકના જે મુખ્ય વિષયો અને સંદેશાઓ છે એને ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ. સૌથી પહેલો અને મુખ્ય તો ફોરી ફ્રેમવર્ક જ છે. વિચારવું એ શરીરબદ્ધ, પરિવેશબદ્ધ, ક્રિયાબદ્ધ અને વિસ્તૃત છે.
હા, અને આપણે આ દરેક ઈનો અર્થ સમજ્યા. શરીરનો પ્રભાવ, આસપાસના વાતાવરણની ભૂમિકા, ક્રિયા દ્વારા જ્ઞાન અને બહારના સાધનોનો ઉપયોગ, જે આપણા મનનું જ વિસ્તરણ છે. આને જો આપણે આપણા સંદર્ભમાં જોઈએ તો ગુજરાત અને ભારતમાં યોગ અને ધ્યાનની પરંપરા છે.
બરાબર. જે મન અને શરીરના જોડાણ પર ભાર મૂકે છે. માનસિક સ્પષ્ટતા માટે શારીરિક અભ્યાસ, આ શરીરબદ્ધ વિચારનું ઉત્તમ ઉદાહરણ છે.
બીજો મુખ્ય વિષય હતો પેલી કાર્ટેશિયન દ્વૈતવાદની ટીકા. મન અને શરીર અલગ છે અને વિચાર ફક્ત અંદર ચાલે છે, આ માન્યતાએ આપણી સમજને સીમિત કરી દીધી છે.
હા, અને આ એક સવાલ ઊભો કરે છે, ખરું ને, કે શું આપણે આજે પણ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓને ખાલી મગજની ગણી લઈએ છીએ અને શરીર, પોષણ, પર્યાવરણ, સામાજિક સંબંધો એ બધાની ભૂમિકાને ઓછી આંકીએ છીએ?
વિચારવા જેવું છે. ત્રીજો મુદ્દો હતો ક્રિયા અને ક્રિયા પ્રતિક્રિયાની અગત્યતા, કે આપણે પહેલા કરતા છીએ પછી વિચારક.
બરાબર. આપણો મોટાભાગનો વિચાર દુનિયા સાથેની આપણી લેવડદેવડમાંથી જ આવે છે. આ વાત મને ભારતીય પરંપરામાં કર્મના સિદ્ધાંત જેવી લાગે છે. ક્રિયા દ્વારા જ સમજણ અને વિકાસ.
ચોથો વિષય, મનનું સામાજિક પાસું. આપણે એકલા નથી વિચારતા.
હા, આપણી ભાષા, સંસ્કૃતિ, શિક્ષણ, લોકો સાથેની વાતચીત, આ બધું આપણી વિચારવાની રીતને ઘડે છે. આ જુઓ ને, ભારતમાં સમુદાય અને સાથે મળીને કામ કરવાનું જે મહત્વ છે, સહિયારા પ્રયાસોથી સમસ્યા ઉકેલવાની જે રીત છે, એ આ સાથે વિચારવાના ખ્યાલ જેવું જ છે.
અને પાંચમો મુખ્ય સંદેશ, જે મને બહુ ગમ્યો, વિચારવું એ કેળવી શકાય એવું કૌશલ્ય છે. આપણી બુદ્ધિ કંઈ પથ્થરની લખીર નથી.
બરાબર. આપણે આપણી શારીરિક આદતો બદલીને, પર્યાવરણને અનુકૂળ બનાવીને અને યોગ્ય સાધનોનો ઉપયોગ કરીને વધુ સારી રીતે વિચારી શકીએ છીએ. આ વાત આપણી સંસ્કૃતિમાં જે સતત શીખતા રહેવાની વૃત્તિ છે ને, એની સાથે બંધ બેસે છે. આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે આપણને અટકાવીને વિચારવા મજબૂર કરે છે. ચાલો એવા કેટલાક યાદગાર વિચારોની વાત કરીએ.
હા, પહેલો વિચાર જે મારા મતે બહુ પાયાનો છે, વિચારવું એ કંઈ એવું નથી જે ફક્ત આપણા અંદર થાય છે, પણ એ કંઈક છે જે આપણે આપણા શરીર વડે દુનિયામાં કરીએ છીએ. આપણે વિચારને ખોટી જગ્યાએ શોધી રહ્યા છીએ, તે માથામાં નથી સંતાયો, આપણી ક્રિયાઓમાં દેખાય છે.
એટલે વિચાર નામ નહીં, ક્રિયાપદ છે.
હા, ખાનગી માનસિક ઘટના કરતાં વધુ એક જાહેર શારીરિક પ્રવૃત્તિ.
બીજો એક બહુ દમદાર વિચાર, સદીઓથી આપણે મશીનમાં ભૂત જેવા શરીરથી અલગ એકલા મનના ખ્યાલમાં જીવ્યા છીએ, પણ હકીકત એ છે કે કોઈ ભૂત હતું જ નહીં. આપણે શરીરમાં કેદ થયેલું મન નથી, આપણે જીવંત વિચારશીલ શરીર છીએ.
વાહ, અસિદ્ધો દ્વૈતવાદનો ઇનકાર. મન શરીર એક જ, વિચારશીલ શરીર, આ શબ્દ જ બધું કહી દે છે.
ત્રીજો વિચાર પેલો વિસ્તૃત મનવાળો, તમારી નોટબુક, તમારો ફોન, ગણતરી માટે વાપરેલી આંગળીઓ, આ ખાલી બહારના સાધનો નથી. જ્યારે તમે સમસ્યા ઉકેલવા એનો ઉપયોગ કરો છો, ત્યારે એક ક્ષણ માટે તમારી વિચાર પ્રક્રિયાનો તમારા મનનો જ ભાગ બની જાય છે.
આ ખરેખર વિચારવા જેવું છે. આપણું સ્વ ક્યાં પૂરું થાય છે ને દુનિયા ક્યાં શરૂ થાય છે.
અને ચોથો વિચાર સામાજિક સમજ વિશે. બીજાના મનને સમજવું એટલે કોઈ છુપાયેલા આંતરિક જગતની જાસૂસી કરવી નહીં. એનો અર્થ છે એની ક્રિયાઓમાં રહેલો અર્થ સમજવો, એની સાથે સહિયારી દુનિયામાં જોડાવવું અને એની શારીરિક હાજરીમાં વ્યક્ત થતા ઇરાદાઓ અને લાગણીઓનો પ્રતિભાવ આપવો.
એટલે આપણે કદાચ માનીએ છીએ એના કરતાં વધુ સીધી રીતે એકબીજા સાથે જોડાયેલા છીએ, તો આ બધા સિદ્ધાંતો અને વિચારો એનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? શું આ પુસ્તક આપણને કંઈ પ્રેક્ટિકલ સલાહ આપે છે?
ચોક્કસ. વ્યક્તિગત સ્તરે જોઈએ તો આ આપણને શારીરિક જાગૃતિ કેળવવા કહે છે. જેમ કે ચિંતા થાય તો ખાલી પોઝિટિવ વિચારો એમ નહીં, પણ પોતાના શ્વાસ પર ધ્યાન આપો, થોડું ચાલો, યોગ કરો, શરીરની સ્થિતિ બદલો, આ બધું મદદ કરી શકે.
લાગણીઓનું નિયમન પણ શારીરિક રીતે.
હા, અને કામમાં કે ભણવામાં ઉત્પાદકતા વધારવા માટે પણ આ ઉપયોગી છે. આપણું કોગ્નિટિવ ઇકોસિસ્ટમ એટલે કે વિચારવા માટેનું વાતાવરણ આપણે જાતે બનાવી શકીએ.
જેમ કે
વ્હાઇટ બોર્ડ વાપરવું, હાથથી નોટ્સ લેવી, ડિજિટલ ઘોંઘાટ ઓછો કરવો, સર્જનાત્મકતા માટે કે સમસ્યા ઉકેલવા માટે ટીમ સાથે વાત કરવી, ચાલતા ચાલતા વિચારવું, કોઈ વસ્તુનું મોડેલ બનાવવું, આ બધું 4E આધારિત છે.
અને શિક્ષણમાં
તો આ ક્રાંતિ લાવી શકે. લેક્ચર અને ગોખણપટ્ટીને બદલે સક્રિય પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, જ્યાં વિદ્યાર્થીઓ કરીને શીખે, લર્નિંગ બાય ડુઇંગ.
વર્ગખંડની ગોઠવણી, સામગ્રી, હલનચલનની છૂટ, એ બધું મહત્વનું બને.
બરાબર. વિજ્ઞાન સમજવા પ્રયોગ કરવો, ઇતિહાસ સમજવા નાટક ભજવવું, ભૂગોળ માટે નકશા બનાવવા, આ બધું 4E શિક્ષણ જ છે.
ખરેખર બહુ જ રસપ્રદ ચર્ચા રહી. આખી વાતમાંથી મુખ્ય શીખ શું મળી? મારા માટે તો સૌથી મોટી વાત એ હતી કે આપણું પર્યાવરણ અને આપણા સાધનો એ આપણા વિચારોને કેવી રીતે સક્રિય રીતે ઘડે છે. એ ખાલી બેકગ્રાઉન્ડ નથી, પણ આપણી વિચાર પ્રક્રિયાના ભાગીદાર છે. આપણી નોટબુક પણ આપણા મનનો ભાગ હોઈ શકે, આ વિચાર જ કેટલો અલગ છે.
થયો કે આપણે બધા આપણી વિચારવાની શક્તિ સુધારી શકીએ છીએ, આપણી શારીરિક આદતો, પર્યાવરણ અને સાધનો પ્રત્યે થોડા વધુ સભાન બનીને. આ એક નવી આશા આપે છે.
ટૂંકમાં આ પુસ્તકનો સંદેશ સ્પષ્ટ છે. આપણું મન ખાલી ખોપરીમાં બંધ નથી, એ શરીરમાં, ક્રિયાઓમાં, પર્યાવરણમાં, સાધનોમાં, સંબંધોમાં, બધે ફેલાયેલું છે.
હા, આપણે ખાલી વિચારતા મગજ નથી, પણ વિચારશીલ, કાર્યશીલ જીવ છીએ. આ પુસ્તક આપણને આપણી જાતને અને આપણી વિચાર પ્રક્રિયાને વધુ ઊંડાણથી અને સમગ્રતાથી સમજવામાં મદદ કરે છે.
અને ખાલી સૈદ્ધાંતિક નથી, પણ વ્યવહારો પણ છે. આપણને વધુ સારા વિચારક બનવા પ્રેરે છે.
બિલકુલ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.